હિબ્રુઓને પત્ર અધ્યાય એક. પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વરે અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી. તે આ છેલ્લા સમયમાં પુત્ર કે જેમણે તેમણે સર્વના વારસ ઠરાવ્યા અને વળી જેમના વળે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે. તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે. પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે. તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી આપણને શુદ્ધ કરી મહાન પિતાની જમણી તરફ ઉચ્ચ સ્થાને બિરાજેલા છે. તેમને સ્વર્ગદૂતો કરતા જેટલા પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે તેટલા પ્રમાણમાં તેઓ કરતા ઉત્તમ છે. કેમ કે ઈશ્વરે સ્વર્ગદૂતોને ક્યારે એવું કહ્યું કે તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે અને વળી હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે. વળી જ્યારે તે પ્રથમ જનિતને દુનિયામાં લાવે છે ત્યારે તે કહે છે કે ઈશ્વરના સર્વ સ્વર્ગદૂતો તેમનું ભજન કરો. વળી સ્વર્ગદૂતો સંબંધી તે એમ કહે છે કે તે પોતાના સ્વર્ગદૂતોને વાયુરૂપ અને પોતાના સેવકોને અગ્નિની જ્વાળારૂપ કરે છે. પણ પુત્ર વિશે તે કહે છે, ઓ ઈશ્વર, તમારું રાજ્ય સનસનાતન છે અને તમારો રાજદંડ ન્યાયનો દંડ છે. તમે ન્યાયપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે. એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતા અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે. વળીઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો અને આકાશો તમારા હાથની કૃતિ છે. તેઓ નાશ પામશે પણ તમે કાયમ રહો છો. તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે. તમે જબ્ભાની જેમ તેઓને વાળી લેશો અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે. પણ તમે એવા અને એવા જ છો. તમારા વર્ષોનો કદી અંત આવશે નહીં. પણ ઈશ્વરે કયા સ્વર્ગદૂતને કદી એમ કહ્યું કે હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહીં ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ? શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉદ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી? હિબ્રુઓને પત્ર અધ્યાય 10. કેમ કે જે સારી વસ્તુઓ થવાની હતી તેની પ્રતિછાયા નિયમશાસ્ત્રમાં છે ખરી, પણ તે વસ્તુઓની ખરી પ્રતિમા તેમાં નહોતી. માટે જે બલિદાનો વર્ષો વર્ષ તેઓ હંમેશા કરતા હતા તેથી તેઓથી ત્યાં આવનારાઓને પરિપૂર્ણ કરવાને નિયમશાસ્ત્ર કદી સમર્થ નહોતું. જો એમ હોત તો બલિદાનો કરવાનું શું બંધ ન થાત? કેમ કે એક વખત પવિત્ર થયા પછી ભજન કરનારાઓના અંતકરણમાં ફરી પોતાની કંઈ અંતઃવાસના થાત નહીં. પણ તે બલિદાનોથી વર્ષો વર્ષ પાપોનું ફરીથી સ્મરણ થયા કરે છે. કેમ કે ગોધાઓનું તથા બકરાઓનું લોહી પાપો દૂર કરવાને સમર્થ નથી. એ માટે દુનિયામાં આવતા જ તે કહે છે કે તમે બલિદાન તથા અર્પણની ઈચ્છા રાખી નહીં, પણ મારે માટે તમે શરીર તૈયાર કર્યું છે. દહનાર્પણ તથા પાપાર્થાર્પણથી તમે પ્રસન્ન થતા ન હતા. ત્યારે મેં કહ્યું કે ઓ ઈશ્વર, જુઓ શાસ્ત્રના પુસ્તકમાં મારા સંબંધી લખ્યું છે, તમારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવ્યો છું. ઉપર જ્યારે તેમણે કહ્યું કે બલિદાનો, અર્પણો, દહનાર્પણો, પાપાર્થાર્પણો જે નિયમશાસ્ત્ર પ્રમાણે કરાય છે તેઓની ઈચ્છા રાખી નહીં અને તેઓથી તમે પ્રસન્ન થતા ન હતા, ત્યારે તેમણે કહ્યું કે જો તમારી ઈચ્છા પૂર્ણ કરવાને હું આવું છું, બીજાને સ્થાપવા સારું પહેલાંને તે રદ કરે છે. તે ઈચ્છા વડે ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વખત અર્પણ થયાથી આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. દરેક યાજક નિત્ય સેવા કરતા તથા એને એ જ બલિદાનો વારંવાર આપતા ઊભો રહે છે, પરંતુ એ બલિદાનો પાપોને દૂર કરવાને કદાપી સક્ષમ નથી. પણ ખ્રિસ્ત તો પાપોને કાજે એક બલિદાન સદાકાળને માટે આપીને ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે. હવે પછી તેમના વેરીઓને તેમના પગ નીચે કચડવામાં આવે ત્યાં સુધી તે રાહ જુએ છે. કેમ કે જેઓ પવિત્ર કરાય છે તેઓને તેમણે એક જે અર્પણથી સદાકાળને માટે પરિપૂર્ણ કરી દીધા છે. પવિત્ર આત્મા પણ આપણને સાક્ષી આપે છે, કેમ કે તેમણે કહ્યું હતું કે તે દિવસોમાં જે કરાર હું તેઓની સાથે કરીશ તે એ જ છે કે હું મારા નિયમો તેઓના હૃદયપટ પર લખીશ અને તેઓના મનમાં મૂકીશ, એમ પ્રભુ કહે છે. પછી તે કહે છે કે તેઓના પાપ તથા તેઓના અન્યાયને હું ફરી યાદ કરીશ નહીં. હવે જ્યાં તેઓના પાપ માફ થયા છે ત્યાં ફરીથી પાપને સારું બીજા અર્પણની જરૂરિયાત નથી. મારા ભાઈઓ, તેણે આપણે માટે પડદામાં થઈને, એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. વડીશ્વરના ઘર પર આપણે માટે એક મોટો યાજક છે. તેથી દુષ્ટ અંતઃકરણથી છૂટવા માટે હૃદયો પર છંટકાવ પામીને તથા સ્વચ્છ પાણીથી શરીર ધોઈને આપણે ખરા હૃદયથી અને વિશ્વાસના પૂરા નિશ્ચય સાથે ઈશ્વરના સાનિધ્યમાં જઈએ. આપણે આશાની કરેલી કબૂલાતમાં દ્રઢ રહીએ, કેમ કે જેમણે આશાવચન આપ્યું તે વિશ્વાસપાત્ર છે. પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા માટે પરસ્પર ઉત્તેજન પ્રાપ્ત થાય માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાક કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. અને જેમ જેમ તમે તે દિવસ પાસે આવતો નિહાળો તેમ તેમ તમે વિશેષ પ્રયત્ન કરો. કેમ કે આપણને સત્યની ઓળખ પ્રાપ્ત થયા પછી પણ જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોને માટે બીજું બલિદાન રહેતું નથી. પણ ન્યાય ચુકાદાની ભયાનક પ્રતીક્ષા તથા વેરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ બાકી રહેલું છે. જે કોઈ મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરતો તેના પર દયા રખાતી ન હતી, પણ બે કે ત્રણ જણની સાક્ષીથી તેને મોતની સજા કરવામાં આવતી હતી. તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે કચડ્યા છે અને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયા હતા તેમને અશુદ્ધ ગણ્યા છે, અને જેણે કૃપાના આત્માનું અપમાન કર્યું છે તે કેટલી બધી સખત શિક્ષાને પાત્ર થશે તે વિશે તમે શું ધારો છો? કેમ કે બદલો વાળવો એ મારું કામ છે, હું બદલો વાળી આપીશ. ત્યારબાદ ફરી પ્રભુ પોતાના લોકોનો ન્યાય કરશે એવું જેમણે કહ્યું તેમને આપણે ઓળખીએ છીએ. જીવતા ઈશ્વરના હાથમાં પડવું એ અતિ ભયંકર છે. પણ પહેલાના દિવસોનું સ્મરણ કરો કે જેમાં તમે પ્રકાશિત થયા. પછી પહેલા તો નિંદાઓથી તથા સંકટથી તમે અપમાનરૂપ જેવા થયા, અને પછી તો જેઓને સતાવાયા હતા તેઓના ભાગીદાર થઈને દુઃખોનો ભારે હુમલો સહન કર્યો. કેમ કે જેઓ બંધનમાં હતા તેઓ પ્રત્યે તમે કરુણા દર્શાવી અને તમારી સંપત્તિની લૂંટ કરાઈ તેને તમે આનંદથી સહન કર્યું, કેમ કે તમે એ જાણતા હતા કે તમારે માટે તેના કરતાં વધારે યોગ્ય તથા સર્વકાળ રહેનારું ધન સ્વર્ગમાં મૂકી રાખવામાં આવેલું છે. એ માટે તમારા વિશ્વાસના ફળરૂપી જે મોટો બદલો તમને મળવાનો છે તેને નાખી ન દો, કેમ કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે વર્ત્યા પછી તમને આશા વચનનું ફળ મળે માટે તમારે ધીરજ રાખવાની જરૂર છે. કેમ કે જે આવવાના છે તે તદ્દન થોડી વારમાં જ આવશે અને વિલંબ કરશે નહીં. પણ મારો ન્યાયી સેવક વિશ્વાસથી જીવશે, જો તે પાછો હટે તો તેનામાં મારા જીવને આનંદ થશે નહીં. પણ આપણે પાછા હટીને નાશ પામનારા નથી, પણ જીવનના ઉદ્ધારને અર્થે વિશ્વાસ કરનારા છીએ. હિબ્રુઓને પત્ર અધ્યાય 11. હવે વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદૃશ્ય વસ્તુઓની સાબિતી છે, કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના આપણા પૂર્વજ ઈશ્વર ભક્તો વિશે સાક્ષી આપવામાં આવી. વિશ્વાસથી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના શબ્દથી સમગ્ર વિશ્વ ઉત્પન્ન થયું છે, અને જે દ્રશ્ય છે તે દ્રશ્ય વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી. વિશ્વાસથી હાબેલે કાઇનના કરતા વધારે સારું બલિદાન ઈશ્વરને ચઢાવ્યું, તેથી તે ન્યાયી છે અને તેના સંબંધી સાક્ષી આપવામાં આવી, કેમ કે ઈશ્વરે તેના અર્પણો સંબંધી સાક્ષી આપી, અને તેથી તે મૃત્યુ પામેલો હોવા છતાં પણ હજી બોલે છે. વિશ્વાસથી હનોખને ઉપર લઈ લેવામાં આવ્યો કે તે મૃત્યુનો અનુભવ કરે નહીં, અને તે અદૃશ્ય થયો, કેમ કે ઈશ્વર તેને ઉપર લઈ ગયા હતા. તેને ઉપર લઈ લેવામાં આવ્યો તે પહેલાં તેના સંબંધીએ સાક્ષી થઈ કે ઈશ્વર તેના પર પ્રસન્ન હતા. પણ વિશ્વાસ વગર ઈશ્વરને પ્રસન્ન કરવા એ શક્ય નથી, કેમ કે ઈશ્વરની પાસે જે આવે છે તેણે એવો વિશ્વાસ કરવો જોઈએ કે તેવો છે, અને જેવો ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ પણ આપનાર છે. નુહે જે બાબત હજી સુધી જોઈ ન હતી તે વિશે ચેતવણી પ્રાપ્ત કરીને તથા ઈશ્વરની બીક રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના ઉદ્ધારને માટે વહાણ તૈયાર કર્યું. તેથી તેણે માનવ જગતને અપરાધી ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું છે તેનો તે વારસ થયો. ઇબ્રાહીમ જે જગ્યા વારસામાં પામવાનો હતો તેમાં જવાને તેડું પામીને આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં વિશ્વાસથી તે રવાના થયો. વિશ્વાસથી ઇબ્રાહીમે જાણે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો, અને તેની સાથે તે જ વચનના સહવારસો ઇસાક તથા યાકૂબ તેની જેમ તંબુઓમાં રહેતા. કેમ કે જે શહેરનો પાયો છે જેના યોજનાર તથા બાંધનાર ઈશ્વર છે તેમની આશા તે રાખતો હતો. વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભધારણ કરવા સામર્થ્ય પામી, કેમ કે જેણે વચન આપ્યું હતું તેમને તેણે વિશ્વાસપાત્ર ગણ્યા. એ માટે એકથી અને તે પણ વળી મુએલા જેવો, તેનાથી સંખ્યામાં આકાશમાંના તારા જેટલા તથા સમુદ્રના કાંઠા પરની રેતી જે અગણિત છે તેના જેટલા લોક ઉત્પન્ન થયા. એ સગળા વિશ્વાસમાં મૃત્યુ પામ્યા. તેઓને વચનોના ફળ મળ્યા નહીં, પણ દૂરથી તે નિહાળીને તેમણે અભિવાદન કર્યા અને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા મુસાફર છીએ. કેમ કે એવી વાતો કહેનારા સ્પષ્ટ જણાવે છે કે તેઓ વતનની શોધ કરે છે. જે દેશમાંથી તેઓ બહાર આવ્યા તેના પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો પાછા ફરવાનો પ્રસંગ તેઓને મળત. પણ હવે વધારે ઉત્તમ એટલે સ્વર્ગીય દેશની તેઓ બહુ ઈચ્છા રાખે છે, માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતા શરમાતા નથી, કેમ કે તેમણે તેઓને માટે એક શહેર નિર્માણ કર્યું છે. ઇબ્રાહીમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે વિશ્વાસથી ઈસાકનું બલિદાન આપ્યું, એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા અને જેને એવું કહેવામાં આવ્યું હતું કે ઈસાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક દીકરાનું બલિદાન આપ્યું, કેમ કે તે એવું માનતો હતો કે ઈશ્વર મૃત્યુ પામેલાઓને પણ ઉઠાડવાને સમર્થ છે. અને પુનરુત્થાનની ઉપમા પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો. વિશ્વાસથી ઈસાકે જે બાબતો બનવાની હતી તેના સંબંધી યાકૂબ અને એસાવને આશીર્વાદ આપ્યો. વિશ્વાસથી યાકૂબે પોતાના મૃત્યુ સમયે યુસફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીના હાથા પર ટેકીને ભજન કર્યું. વિશ્વાસથી યુસફે પોતાના અંતકાળે ઇઝરાયેલના સંતાનના નિર્ગમન વિશેની વાત સંભળાવી અને પોતાના અસ્થિ સંબંધી આજ્ઞા આપી. વિશ્વાસથી મૂસાના માતા પિતાએ તેના જન્મ પછી 3 મહિના સુધી તેને સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી ગભરાયા નહીં. વિશ્વાસથી મૂસાએ મોટા થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવાનો ઇન્કાર કર્યો. પાપનું શિક્ષણ, સુખ ભોગવવાને બદલે ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વધારે પસંદ કર્યું. મિસરમાંના દ્રવ્ય ભંડારો કરતા ખ્રિસ્ત સાથે નિંદા સહન કરવી એ અધિક સંપત્તિ છે એમ તેણે ગણ્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો અને રાજાના ક્રોધથી તે ગભરાયો નહીં, કેમ કે જાણે તે અદૃશ્યને જોતો હોય એમ દ્રઢ રહ્યો. વિશ્વાસથી તેણે પાસ્કા પર્વની તથા લોહી છાંટવાની વિધિનું પાલન કર્યું, જેથી પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને સ્પર્શ કરે નહીં. વિશ્વાસથી તેઓ જેમ કોરી જમીન પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા, એવો પ્રયત્ન કરતા મિસરીઓ ડૂબીને મૃત્યુ પામ્યા. વિશ્વાસથી યરીખોના કોટની 7 દિવસ સુધી પ્રદક્ષિણા કર્યા પછી તે પડી ગયો. વિશ્વાસથી રાહાબ ગણિકાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો, તેથી યરીખોના અનાજ્ઞાંકિતોની સાથે તેનો નાશ થયો નહીં. એનાથી વધારે શું કહું, કેમ કે ગિદિયોન, બારાક, સામસુન, યફ્તા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને મને પૂરતો સમય નથી. તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયી આચરણ કર્યું, આશાવચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મુખ બંધ કર્યા, અગ્નિનું બળ નિષ્ફળ કર્યું, તેઓ તલવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી બળવાન કરાયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓના સૈન્યને નસાડી દીધા. વિશ્વાસથી સ્ત્રીઓએ પોતાના સ્વજનોને જીવન સ્વરૂપે પાછા મેળવ્યા. કેટલાક રીબાઈ રીબાઈને મરણ પામ્યા. તેઓએ છુટકારાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા મશ્કરીઓથી તથા કોરડાઓથી, વળી સાંકળોથી અને કેદમાં પૂરાયાથી પીડિત થઈને પરખાયા. તેઓ પથ્થરોથી મરાયા, કરવતથી વહેરાયા, તેઓને લાલચ આપવામાં આવી, તલવારની ધારથી માર્યા ગયા, ઘેટાના તથા બકરાના ચામડા પહેરીને ફરતા રહ્યા. તેઓ કંગાલ, રીબાયેલા તથા પીડાયેલા હતા. માનવ જગત તેઓને રહેવા માટે યોગ્ય ન હતું. તેઓ અરણ્યમાં, પહાડોમાં, ગુફાઓમાં તથા પૃથ્વીની ગુફાઓમાં ફરતા રહ્યા. એ સર્વ વિશે તેમના વિશ્વાસની સારી સાક્ષી આપવામાં આવી હતી, પણ તેઓને આશાવચનનું ફળ મળ્યું નહીં, કેમ કે ઈશ્વરે આપણે માટે એથી વિશેષ કંઈ ઉત્તમ નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ થાય નહીં. હિબ્રુઓને પત્ર 12. આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, તેથી આપણે પણ દરેક પ્રકારના બોજા તથા વળગી રહેનારા પાપ નાખી દઈએ અને આપણા માટે નિયત કરેલી દોડની સ્પર્ધામાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખીએ, કે જેમણે પોતાની સમક્ષ મૂકેલા આનંદને લીધે શરમને તુચ્છ ગણીને વધસ્તંભ પર મરણનું દુઃખ સહન કર્યું અને હાલ તેઓ ઈશ્વરના રાજ્યસનની જમણી તરફ બિરાજમાન છે. તો જેમણે પોતા પર પાપીઓનો એટલો બધો વિરોધ સહન કર્યો તેમનો વિચાર કરો. એમ ન થાય કે તમે પોતાના મનમાં અશક્ત થવાથી થાકી જાઓ. તમે પાપનો સામનો કરો, પણ રક્તપાત સુધી તમે હજી સામનો કર્યો નથી. વળી જે ઉપદેશ બાળકોની માફક સમજાવીને તમને અપાય છે તે તમે ભૂલી ગયા. એટલે ઓ મારા પુત્ર, તું પ્રભુની શિક્ષાને તુચ્છ ન ગણ, અને તે ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે. જે પુત્રનો તે અંગીકાર કરે છે તે દરેકને તે કોરડા મારે છે. જે શિક્ષા તમે સહન કરો છો તે શિક્ષણને માટે છે, જેમ પુત્રની સાથે તેમ તમારી સાથે ઈશ્વર વર્તે છે. કેમ કે એવું કયું બાળક છે જેને પિતા શિક્ષા કરતા નથી? પણ જે શિક્ષાના ભાગીદાર સગળા થયા છે તે શિક્ષા તમને ન થાય તો તમે દાસી પુત્રો છો, ખરા પુત્રો તો નહીં. વળી પૃથ્વી પરના આપણા પિતાઓ આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા. તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન રહીને જીવીએ નહીં? કેમ કે તેઓએ તો થોડાક દિવસો સુધી પોતાને જે વ્યાજબી લાગ્યું તે પ્રમાણે આપણને શિક્ષા કરી ખરી, પણ તેમણે તો આપણા હિતને માટે શિક્ષા કરી કે આપણે તેમની પવિત્રતાના સહભાગી થઈએ. કોઈ પણ શિક્ષા તે સમયે આનંદકારક નહીં પણ ખેદકારક લાગે છે, પણ પછી તો તેથી કસાયેલાઓને તે ન્યાયપણાના શાંતિદાયક ફળ આપે છે. એ માટે ઢીલા પડેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો. પોતાના પગોને સારું રસ્તા સુગમ કરો, જેથી જે અપંગ છે તે ઉતરી ન જાય પણ એથી વિપરીત તે સાજું થાય. સગડાની સાથે શાંતિથી વર્તો. પવિત્રતા કે જેના વગર કોઈ પ્રભુને નિહાળશે નહીં તેને ધોરણે તમે ચાલો. તમે બહુ સાવધ રહો કે જેથી કોઈ ઈશ્વરની કૃપા પામ્યા વિના રહી ન જાય. એમ ન થાય કે કોઈ કડવાશરૂપી જળ ઉગે અને તમને ભ્રષ્ટ કરે, તેનાથી તમારામાંના ઘણા લોક અપવિત્ર થાય. અને કોઈ વ્યભિચારી થાય અથવા એસાવ કે જેણે એક ભોજનને માટે પોતાનું જ્યેષ્ઠપણું વેચી માર્યું તેના જેવો કોઈ ભ્રષ્ટ થાય. કેમ કે તમે જાણો છો કે ત્યાર પછી જ્યારે તે આશીર્વાદનો વારસો પામવા ઈચ્છતો હતો ત્યારે તે આંસુ સહિત પ્રયત્ન કરતો હતો તો પણ તેનો સ્વીકાર થયો નહીં, કેમ કે પસ્તાવાનો પ્રસંગ તેને મળ્યો નહીં. વળી તમે એવાઓની પાસે આવ્યા નથી એટલે સ્પર્શ કરાય એવા પહાડની, બળતી આગની, અંધારાયેલા આકાશની, અંધકારની તથા તોફાનની તથા રણશીંગડાના અવાજની તથા એવા શબ્દોની ધ્વનિની કે જેના સાંભળનારાઓએ વિનંતી કરી કે એવા બોલ અમને ફરીથી સાંભળવામાં આવે નહીં. કેમ કે જે આજ્ઞા થઈ તે તેઓથી સહન થઈ શકી નહીં. જો કોઈ જાનવર પણ પહાડને સ્પર્શ કરે તો તે પથ્થરથી માર્યું જાય. તે વખતનો દેખાય એવો બિહામણો હતો કે મૂસાએ કહ્યું કે હું બહુ બિહુ છું અને ધ્રુજું છું, પણ તમે તો સિયોન પહાડની પાસે અને જીવતા ઈશ્વરના નગર એટલે સ્વર્ગીય યરૂશાલેમની પાસે અને હજારો હજાર સ્વર્ગદૂતોની પાસે પ્રથમ જન્મેલા જેઓના નામ સ્વર્ગમાં લખી લેવામાં આવેલા છે તેઓની સાર્વત્રિક સભા તથા વિશ્વાસી સમુદાયની પાસે અને સૌનો ન્યાય કરનાર ઈશ્વરની પાસે સંપૂર્ણ થયેલા ન્યાયીઓના આત્માઓની પાસે નવા કરારના મધ્યસ્થ ઈસુની પાસે અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતા સારું બોલે છે ત્યાં તેની પાસે આવ્યા છો. જે બોલે છે તેનો તમે અનાદર ન કરો. માટે સાવધ રહો, કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ નકાર કર્યો તેઓ જો બચ્યા નહીં તો સ્વર્ગમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ચોક્કસ બચીશું નહીં. તેમની વાણીએ તે સમયે પૃથ્વીને કંપાવી, પણ તેમણે એવું આશાવચન આપ્યું છે કે હવે ફરી એકવાર હું એકલી પૃથ્વીને જ નહીં આકાશને પણ હલાવીશ. ફરી એકવારનો અર્થ એ છે કે કંપાયમાન થયેલી વસ્તુઓ સૃષ્ટ વસ્તુઓની માફક નાશ પામે છે, જેથી જેઓ કંપાયમાન થયેલી નથી તે હંમેશા ટકી રહે. માટે કંપાવવામાં ના આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે ઈશ્વરનો આભાર માનીએ, જેથી ઈશ્વર પ્રસન્ન થાય એવી રીતે આપણે તેમની સેવા આદરભાવ તથા બીકથી કરીએ. કેમ કે આપણો ઈશ્વર ભસ્મીભૂત કરી નાખનાર અગ્નિ છે. હિબ્રુઓને પત્ર અધ્યાય 13. ભાઈઓ પરનો પ્રેમ જાળવી રાખો. પરોણાગત કરવાનું તમે ભૂલશો નહીં, કેમ કે તેથી કેટલાકે અજાણતા સ્વર્ગદૂતોને પરોણા રાખ્યા છે. બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો એવું સમજીને તેઓનું સ્મરણ કરો, અને તમે પોતે પણ શરીરમાં છો માટે જેઓના પર જુલમ ગુજારવામાં આવે છે તેઓનું સ્મરણ કરો. લગ્નને માનપાત્ર ગણો. પથારી પવિત્ર રાખો, કેમ કે ઈશ્વર અસંયમી તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે. દ્રવ્ય લોભથી દૂર રહો. તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો, કેમ કે પ્રભુએ કહ્યું છે કે હું તને મૂકી દઈશ નહીં અને તજીશ પણ નહીં. તેથી આપણે નિર્ભય થઈને કહીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીવાનો નથી, માણસ મને શું કરનાર છે. જેઓ તમારા આગેવાન હતા, જેઓએ તમને ઈશ્વરનું વચન કહ્યું છે તેઓનું સ્મરણ કરો. તેઓના ચારિત્ર્યનું પરિણામ જોઈને તેઓના વિશ્વાસને અનુસરો. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજ તથા સદાકાળ એવા ને એવા જ છે. તમે વિચિત્ર તથા નવા ઉપદેશથી આકર્ષાઈ જશો નહીં, કેમ કે પ્રભુની કૃપાથી અંતઃકરણ દ્રઢ કરવામાં આવે તે સારું છે. અમુક ખોરાક ખાવા કે ના ખાવાથી એ પ્રમાણે વર્તવાથી કશો લાભ થતો નથી. આપણને એવી યજ્ઞવેદી છે કે તે પરનું ખાવાનો અધિકાર મંડપની સેવા કરનારાઓને નથી, કેમ કે પાપોના બલિદાનને માટે જે પશુઓનું લોહી પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં લાવે છે તેઓના શરીર છાવણી બહાર બળાય છે. એ માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા માટે દરવાજા બહાર મૃત્યુ સહન કર્યું. તેથી આપણે પણ તેમનું અપમાન સહન કરીને તેમની પાસે છાવણી બહાર જઈએ, કેમ કે સ્થાયી રહે એવું નગર આપણને અહીંયા નથી, પણ જે આપણું થવાનું છે તે નગરની આશા આપણે રાખીએ છીએ. માટે તે દ્વારા આપણે ઈશ્વરની સ્તુતિરૂપ બલિદાન એટલે તેના નામને કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ નિત્ય કરીએ. ઉપકાર કરવાનું તથા દાન વહેંચી આપવાનું તમે ભૂલો નહીં, કેમ કે એવા અર્પણથી ઈશ્વર બહુ સંતુષ્ટ થાય છે. તમે પોતાના આગેવાનોની આજ્ઞાઓ માનીને તેઓને આધીન થાઓ, કેમ કે હિસાબ આપનારાઓની જેમ તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે. એ માટે કે તેઓ આનંદથી તે કામ કરે પણ શોકથી નહીં, કેમ કે એથી તમને ગેરલાભ થશે. તમે અમારે માટે પ્રાર્થના કરો, કેમ કે અમારું અંતઃકરણ શુદ્ધ છે એવી અમને ખાતરી છે અને અમે સગળી બાબતોમાં પ્રમાણિકપણે વર્તવાની ઈચ્છા રાખીએ છીએ. તમે એ પ્રમાણે કરો તે માટે હું વિશેષ આગ્રહથી એ સારું વિનંતી કરું છું કે તમારી પાસે હું વહેલો પાછો આવું. હવે શાંતિના ઈશ્વર, જેણે અનંતકાળના કરારના રક્તથી ઘેટાના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને મૃત્યુમાંથી પાછા સજીવન કર્યા, તે તમને દરેક સારા કામને માટે એવા સંપૂર્ણ કરે કે તમે તેમની ઈચ્છા પ્રમાણે જ બધું કરો અને તેમની દ્રષ્ટિમાં જે સંતોષકારક છે તે આપણી મારફતે ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ કરાવે. તેમને સદા સર્વકાળ મહિમા હો, આમીન. ઓ ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે મારા બોધના આ વચન સહન કરો, કેમ કે મેં તમારા પર સંક્ષિપ્તમાં લખ્યું છે. તમે જાણજો કે આપણો ભાઈ તિમોથી હવે જેલમાંથી છૂટો થયેલો છે. જો તે વહેલો આવશે તો હું તેની સાથે આવીને તમને મળીશ. તમે તમારા સર્વ આગેવાનોને તથા સર્વ સંતોને સલામ કહેજો. ઇટાલીમાંના ભાઈઓ તમને સલામ પાઠવે છે. તમ સર્વ પર કૃપા હો, આમીન. હિબ્રુઓને પત્ર અધ્યાય 2. તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તેનાથી આપણે કદી દૂર જઈએ નહીં, તે માટે તેના પર આપણે વધારે કાળજીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. કેમ કે જો સ્વર્ગદૂતો દ્વારા કહેલું વચન સત્ય ઠર્યું અને દરેક પાપ તથા આજ્ઞાભંગ કરનારાઓને યોગ્ય બદલો મળ્યો, તો આપણે આ મહાન ઉદ્ધાર વિશે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે ઉદ્ધારની વાત પહેલા ઈશ્વરે પોતે કહી, પછી સાંભળનારાઓએ તેની ખાતરી અમને કરી આપી. ઈશ્વર પણ ચમત્કારિક ચિહ્નોથી, આશ્ચર્ય કર્મોથી, વિવિધ પરાક્રમી કામોથી તથા પવિત્ર આત્માએ પોતાની ઈચ્છા પ્રમાણે આપેલા દાનથી તેઓની સાથે સાક્ષી આપતા રહ્યા છે. કેમ કે જે આગામી યુગ સંબંધી અમે તમને કહીએ છીએ તેનું નિયંત્રણ તેમણે સ્વર્ગદૂતોને આધીન કર્યું નથી, પણ ગીત કરતા દાઉદ જણાવે છે કે માણસ વળી કોણ છે કે તમે તેનું સ્મરણ કરો છો, અથવા મનુષ્યપુત્ર કોણ છે કે તમે તેની મુલાકાત લો છો. તેમણે તેને થોડા સમય માટે સ્વર્ગદૂતો કરતા ઉતરતો કર્યો છે અને તેના મસ્તક પર મહિમા તથા માનનો મુગટ મૂક્યો છે. તમારા હાથના કામ પર તેને અધિકાર સોંપ્યો છે. તમે સમગ્ર સૃષ્ટિ તેના હાથમાં સોંપી છે. આમ બધું તેને સ્વાધીન કરવાથી તેને સુપ્રત કર્યું ના હોય એવું કંઈ બાકાત રાખ્યું નથી, પણ સગળું તેને સ્વાધીન કર્યું એમ હજી સુધી આપણે નજરે પડતું નથી. પણ ઈશ્વરની કૃપાથી ઘણા માણસને માટે મૃત્યુ પામવાને અર્થે, જેમને સ્વર્ગદૂતો કરતા થોડી વાર સુધી ઉતરતા કરવામાં આવ્યા છે અને મરણ સહેવાને લીધે જેમના પર મહિમા તથા ગૌરવનો મુગટ મૂકવામાં આવ્યો છે, તે ઈસુને જોઈએ છીએ. કેમ કે જેમને માટે બધું છે તથા જેમનાથી સગડા ઉત્પન્ન થયા છે તેમને એ યોગ્ય હતું કે તે ઘણા દીકરાઓને મહિમામાં લાવતા તેઓના ઉદ્ધારના અધિકારીને દુઃખ ભોગવવાથી પરિપૂર્ણ કરે. કેમ કે જે પવિત્ર કરે છે અને જે પવિત્ર કરાય છે તે સગડા એકથી જ છે, એ માટે તે તેઓને ભાઈઓ કહેવાને શરમાતા નથી. તે કહે છે કે હું તમારું નામ ભાઈઓને પ્રગટ કરીશ, વિશ્વાસી સમુદાયમાં ગીત ગાતા હું તમારી સ્તુતિ કરીશ, હું તેમના પર ભરોસો રાખીશ. વળી જુઓ, હું તથા જે બાળકો ઈશ્વરે મને આપ્યા છે તેવો ભરોસો કરીશું, જેથી બાળકો માંસ તથા લોહીના બનેલા હોય છે માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો એટલે શૈતાનનો નાશ કરે, અને મરણની બીકથી જે પોતાના આખા જીવનભર ગુલામ જેવા હતા તેઓને પણ મુક્ત કરે. કેમ કે નિશ્ચય તે સ્વર્ગદૂતોની સહાય નથી કરતા, પણ ઇબ્રાહીમના સંતાનની સહાય કરે છે. એ માટે તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવું થવું જોઈતું હતું કે લોકોના પાપ માટે પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતો સંબંધી તેઓ દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે આટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે. હિબ્રુઓને પત્ર અધ્યાય 3. એ માટે ઓ સ્વર્ગીય તેડાના ભાગીદાર પવિત્ર ભાઈઓ, આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર તમે લક્ષ્ય રાખો. જેમ મૂસા પણ પોતાના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ તેઓ પોતાના નિમનાર ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ હતા. કેમ કે જે પ્રમાણે ઘર કરતા ઘર બાંધનારને વિશેષ માન મળે છે, તે પ્રમાણે મૂસા કરતા વિશેષ માન યોગ્ય ઈસુને ગણવામાં આવ્યા છે. કેમ કે દરેક ઘર કોઈએ બાંધ્યું છે, પણ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તો ઈશ્વર જ છે. મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની ખાતરી આપવા માટે સેવકની પેઠે ઈશ્વરના ઘરમાં વિશ્વાસુ હતા, પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે ઈશ્વરના ઘર પર વિશ્વાસુ હતા. જો આપણે અંત સુધી હિંમત તથા આશામાં ગૌરવ રાખીને દ્રઢ રહીએ તો આપણે તેમનું ઘર છીએ. એ માટે જેમ પવિત્ર આત્મા કહે છે તેમ, આજે જો તમે ઈશ્વરની વાણી સાંભળો તો જેમ ક્રોધકાળે એટલે અરણ્યમાંના પરીક્ષણના દિવસોમાં તમે પોતાના હૃદય કઠણ કર્યા, તેમ ન કરો. ત્યાં તમારા પૂર્વજોએ મને પારખવા મારી કસોટી કરી અને 40 વર્ષ સુધી મારા કામો નિહાળ્યા. એ માટે તે પેઢી પર હું નારાજ થયો અને મેં કહ્યું કે તેઓ પોતાના હૃદયમાં સદા ભટકી જઈને ખોટા માર્ગે જાય છે અને તેઓએ મારા માર્ગ જાણ્યા નહીં. માટે મેં મારા ક્રોધાવેશમાં પ્રણ લીધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહીં. હવે ભાઈઓ, તમે સાવધાન થાઓ જેથી તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસથી દુષ્ટ થાય અને તે જીવંત ઈશ્વરથી દૂર જાય. પણ જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંના કોઈનું હૃદય કઠણ થાય નહીં. કેમ કે જો આપણે પ્રારંભનો આપણો વિશ્વાસ અંત સુધી ટકાવી રાખીએ તો આપણે ખ્રિસ્તના ભાગીદાર થયા છીએ. કેમ કે એમ કહ્યું છે કે આજ જો તમે તેમની વાણી સાંભળો તો જેમ ક્રોધકાળે તમે પોતાના હૃદય કઠણ કર્યા, તેમ ન કરો. કેમ કે તે વાણી સાંભળ્યા છતાં કોણે ક્રોધ ઉત્પન્ન કર્યો? શું મૂસાની આગેવાનીમાં મિસરમાંથી જેઓ બહાર નીકળ્યા તે બધાએ નહીં? વળી 40 વર્ષ સુધી તે કોના પર નારાજ થયા? શું જેઓએ પાપ કર્યું, જેઓના મૃતદેહ અરણ્યમાં પડ્યા રહ્યા, જેઓએ વિશ્વાસ કર્યો નહીં, તેઓ વગર કોને વિશે તેમણે સમખાઈને કહ્યું કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહીં? આપણે જાણીએ છીએ કે અવિશ્વાસને કારણે તેઓ પ્રવેશ પામી શક્યા નહીં. હિબ્રુઓને પત્ર અધ્યાય 4. એ માટે આપણે ડરવું જોઈએ, એમ ન થાય કે તેમના વિશ્રામમાં પ્રવેશ પામવાનું આશાવચન હજી એવું ને એવું હોવા છતાં તમારામાંનો કોઈ કદાચ ત્યાં પહોંચવામાં નિષ્ફળ થાય. કેમ કે જેમ ઇઝરાયેલીઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે, પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઈ નહીં. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં સહમત થયા નહીં. આપણે વિશ્વાસ કરનારાઓ વિશ્રામમાં પ્રવેશ પામીએ છીએ, જેમ તેમણે કહ્યું છે કે મેં મારા ક્રોધાવેશમાં સમખાધા કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહીં. જો કે કામો તો સૃષ્ટિના આરંભથી પૂર્ણ થયેલા હતા, કેમ કે 7મા દિવસ વિશે એક જગ્યાએ તેમણે એવું કહેલું છે કે 7મે દિવસે ઈશ્વરે પોતાના સર્વ કામથી વિશ્રામ લીધો, અને એ જ જગ્યાએ તે ફરી કહે છે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહીં. તેથી કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી રહેલું છે, અને જેઓને પહેલી સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી તેઓએ આજ્ઞાભંગ કર્યો, તેથી તેઓ પ્રવેશ પામી શક્યા નહીં. માટે આટલી બધી વાર પછી ફરી નિમેલો દિવસ ઠરાવીને, જેમ અગાઉથી કહેવામાં આવ્યું તેમ, તે દાઉદ દ્વારા કહે છે કે જો આજ તમે તેની વાણી સાંભળો તો તમે તમારા હૃદયોને કઠણ ન કરો. કેમ કે જો યહોશુઆએ તેઓને તે વિશ્રામ આપ્યો હોત તો તે પછી બીજા દિવસ સંબંધી ઈશ્વરે કહ્યું ન હોત. એ માટે ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી બાકી રહેલો છે. કેમ કે જેમ ઈશ્વરે પોતાના કામોથી વિશ્રામ લીધો, તેમ ઈશ્વરના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે તેણે પણ પોતાના કામથી વિશ્રામ લીધો છે. એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશવાને ખંતથી યત્ન કરીએ કે એમ ન થાય કે આજ્ઞાભંગના એ જ ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય. કેમ કે ઈશ્વરનું વચન જીવંત, સમર્થ તથા બેધારી તલવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે. તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદા કરે એટલે સુધી વિંધનારું છે અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનારું છે. ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી, પણ જેમની સાથે આપણને કામ છે તેમની દ્રષ્ટિમાં આપણે સગળા તદ્દન ઉઘાડા છીએ. તો ઈશ્વરના પુત્ર ઈસુ, જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે. માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દ્રઢતાથી પકડી રાખીએ, કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહીં, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે. એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારું આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. હિબ્રુઓને પત્ર અધ્યાય 5. કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસને સારું નિમેલો છે, એ માટે કે તે પાપોને સારું અર્પણો તથા બલિદાનો આપે. તે પોતે પણ નિર્બળતાથી ઘેરાયેલો છે, તેથી તે અજ્ઞાનીઓની તથા ભૂલ કરનારાઓની સાથે સહાનુભૂતિથી વર્તી શકે છે. તેથી તેણે જેમ લોકોને માટે તેમ પોતાને સારું પણ પાપને લીધે અર્પણ કરવું જોઈએ. હારૂનની માફક જેને ઈશ્વરે બોલાવ્યો હોય તેના વિના અન્ય કોઈ પોતાને માટે આ સન્માન લેતો નથી. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહીં, પણ જેણે તેમને કહ્યું કે તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે, તેમણે તેમને તે સન્માન આપ્યું. વળી તે પ્રમાણે પણ બીજી જગ્યાએ પણ તે કહે છે કે મેલ્કીસદેકના નિયમ પ્રમાણે તમે સનાતન યાજક છો. તેઓ મનુષ્ય દેહધારી હતા, એ સમયે પોતાને મૃત્યુમાંથી છોડાવવાને જ શક્તિમાન હતા તેઓની પાસે મોટે અવાજે આંસુ સહિત પ્રાર્થના તથા વિનંતી કર્યા અને તેમણે આધીનતાથી ઈશ્વરની વાતોને મહિમા આપ્યો, માટે તેમની પ્રાર્થના સાંભળવામાં આવી. તે પુત્ર હતા, તે છતાં પણ પોતે જે જે સંકટો સહ્યા તેથી તે ખ્રિસ્ત આજ્ઞાપાલન શીખ્યા અને પરિપૂર્ણ થઈને પોતાની આજ્ઞાનું પાલન કરનારા સગળાને માટે અનંત ઉદ્ધારનું કારણ બન્યા. ઈશ્વરે તેમને મેલ્કીસદેકના નિયમ પ્રમાણે પ્રમુખ યાજક જાહેર કર્યા. આ મેલ્કીસદેક વિશે અમારે ઘણી બાબતો કહેવાની છે, પણ અર્થ સમજાવવો અઘરો છે, કેમ કે તમે સાંભળવામાં ધીમા છો. કેમ કે આટલા સમયમાં તો તમારે ઉપદેશકો થવું જોઈતું હતું, પણ અત્યારે તો ઈશ્વરના વચનના પાયાના સિદ્ધાંત શા છે એ કોઈ તમને ફરી શીખવે એવી જરૂર ઊભી થઈ છે, અને તમે એવા બાળક જેવા થયા છો કે જેને દૂધની અગત્ય છે અને જે ભારે ખોરાક પચાવી શકે તેમ નથી. કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે. પણ બીજી બાજુ જેઓ પુખ્ત છે, એટલે કે જેઓ સાચું અને ખોટું પારખવામાં હોશિયાર છે, તેઓને માટે ભારે ખોરાક છે. હિબ્રુઓને પત્ર અધ્યાય 6. માટે હવે ખ્રિસ્ત વિશેના પાયાના સિદ્ધાંતોનો ઉપદેશ જે આપણે અગાઉ શીખ્યા છીએ તેને રહેવા દઈને હવે આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ અને નિર્જીવ કામ સંબંધીના પસ્તાવાનો તથા ઈશ્વર પરના વિશ્વાસનો, બાપ્તિસ્મા સંબંધીના ઉપદેશનો, હાથ મૂકવાનો, મૃત્યુ પામેલાઓના પુનરુત્થાનનો અને અનંતકાળના ન્યાય ચુકાદાનો પાયો ફરીથી ન નાખીએ. જો ઈશ્વરની ઈચ્છા હોય તો આપણે એ પ્રમાણે કરીશું. કેમ કે જેઓ એકવાર પ્રકાશિત થયા તેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો. જેઓએ સ્વર્ગીય દાનનો અનુભવ કર્યો, જેઓ પવિત્ર આત્માના ભાગીદાર પણ થયા, જેઓએ ઈશ્વરનું સારું વચન તથા આવનાર યુગના પરાક્રમનો અનુભવ કર્યો, અને ત્યાર પછી જેઓ તે વિસરી જઈને પતિત થયા, તેઓને ફરીથી પશ્ચાતાપ કરાવવો એ શક્ય નથી. કેમ કે તેઓ ઈશ્વરના પુત્રને ફરીથી વધસ્તંભે જડે છે અને જાહેરમાં તેમનું અપમાન કરે છે. જે જમીન પોતા પર વારંવાર વરસેલા વરસાદનું શોષણ કરે છે અને જેઓ તેને ખેડે છે તેઓને માટે ઉપયોગી વનસ્પતિ ઉપજાવે છે તેને ઈશ્વર આશીર્વાદ આપે છે. પણ જે કાંટા તથા ઝાંખરા ઉપજાવે છે તે જમીન નાપસંદ થયેલી તથા શાપિત કરાયેલી છે, અંતે તેને બાળી નાખવામાં આવશે. પણ પ્રિય બંધુઓ, જો કે અમે એવું કહીએ છીએ તો પણ તમારા સંબંધી એના કરતાં સારી તથા ઉદ્ધારને લગતી બાબતોનો અમને ભરોસો છે, કેમ કે ઈશ્વર તમારા કામને તથા તેમના નામ પ્રત્યે તમે જે પ્રેમ બતાવ્યો છે અને સંતોની જે સેવા કરી છે અને હજુ કરો છો તેને ભૂલી જાય એવા અન્યાયી નથી. અને અમે અંતઃકરણપૂર્વક ઈચ્છા રાખીએ છીએ કે તમારામાંનો દરેક આશામાં પરિપૂર્ણ થવાને અર્થે એવો જ ઉત્સાહ અંત સુધી દર્શાવી રાખે. માટે તમે મંદ ન પડો, પણ જેવો વિશ્વાસ તથા ધીરજથી વચનોના વારસ છે તેઓનું અનુસરણ કરો. કેમ કે ઈશ્વરે ઇબ્રાહીમને વચન આપ્યું ત્યારે પોતાના કરતાં કોઈ મોટો ન હતો કે જેના સમ તે ખાય, માટે તેણે પોતાના જ સમ ખાઈને કહ્યું કે ખરેખર હું તને આશીર્વાદ આપીશ જ અને તારાથી મહાન પ્રજા ઉત્પન્ન કરીશ. એ પ્રમાણે ધીરજ રાખ્યા પછી તે વચનનું ફળ પામ્યો. માણસો પોતાના કરતાં જેવો શ્રેષ્ઠ હોય છે તેઓના સમ ખાય છે અને સોગંદથી તેઓના સગળા વિવાદનો અંત આવે છે. તે પ્રમાણે ઈશ્વર પોતાના સંકલ્પની નિશ્ચયતા આશાવચનના વારસોને બતાવવા ચાહતા સમ ખાઈને મધ્યસ્થ બન્યા. એ માટે કે જે વચન તથા સમ જેમાં ઈશ્વરથી જુઠ્ઠું બોલી શકાતું નથી એવી બે નિશ્ચળ વાતોથી આપણને એટલે આગળ મૂકેલી આશા પકડવા સારું આશ્રયને માટે દોડનારાને પુષ્કળ પ્રમાણમાં ઉત્તેજન મળે. તે આશા આપણા આત્માને સારું લંગર સરખી સુરક્ષિત તથા ભરોસાપાત્ર અને પડદા પાછળના સ્થાનમાં પ્રવેશ કરનારી છે. ત્યાં ઈસુએ અગ્રેસર થઈને આપણે માટે પ્રવેશ કર્યો છે અને મિલ્કી સદેકના નિયમ પ્રમાણે તે સદાને માટે પ્રમુખ યાજક થયા છે. હિબ્રુઓને પત્ર અધ્યાય 7. આ મિલ્કી સદેક શાલેમનો રાજા અને પરાતપર ઈશ્વરનો યાજક હતો. જ્યારે ઇબ્રાહીમ રાજાઓની હત્યા કરીને પાછો આવ્યો ત્યારે તેણે તેને મળીને આશીર્વાદ આપ્યો અને ઇબ્રાહીમે લડાઈમાં જે મેળવ્યું હતું તેનો 10મો ભાગ તેને આપ્યો. તેના નામનો પહેલો અર્થ તો ન્યાયપણાનો રાજા, પછી શાલેમનો રાજા એટલે શાંતિનો રાજા છે. તે પિતા વગરનો, માતા વગરનો અને વંશાવળી વગરનો હતો. તેના આરંભનો સમય કે આયુષ્યનો અંત ન હતો, પણ તે ઈશ્વરના પુત્રના જેવો સદા યાજક રહે છે. તો જેના આદિપિતા ઇબ્રાહીમે લૂંટમાંનો 10મો ભાગ આપ્યો તે કેવો મહાન હશે એનો વિચાર કરો. અને ખરેખર લેવીના સંતાનમાંના જેવો યાજક પદ પામે છે તેઓને લોકોની પાસેથી એટલે ઇબ્રાહીમથી ઉત્પન્ન થયેલા પોતાના ભાઈઓની પાસેથી નિયમશાસ્ત્ર પ્રમાણે 10મો ભાગ લેવાની આજ્ઞા છે ખરી, પણ જે તેઓની વંશાવળીનો ન હતો તેણે ઇબ્રાહીમની પાસેથી 10મો ભાગ લીધો અને જેને વચનો મળ્યા હતા તેને તેણે આશીર્વાદ આપ્યો. હવે મોટો નાનાને આશીર્વાદ આપે છે તેમાં તો કંઈ પણ વાંધો નથી. અહીંયા યહૂદી યાજકો જેવો મૃત્યુપાત્ર છે તે આ 10મો ભાગ લેશે, પણ ત્યાં જેના સંબંધી સાક્ષી આપેલી છે કે તે જીવંત છે તે લેશે. અને એમ પણ કહેવાય છે કે જે લેવી 10મો ભાગ લેશે તેણે પણ ઇબ્રાહીમની મારફતે 10મો ભાગ આપ્યો. કેમ કે જ્યારે મિલ્કી સેદેક તેના પિતાને મળ્યો ત્યારે તે પોતાના પિતાના અંગમાં હતો. એ માટે જો લેવીના યાજકપણાથી પરિપૂર્ણતા થઈ હોત, કેમ કે તે દ્વારા લોકોને નિયમશાસ્ત્ર મળ્યું હતું, તો હારૂનના નિયમ પ્રમાણે ગણાયેલો નહીં એવો બીજો યાજક મિલ્કી સેદેકના નિયમ અનુસાર ઉત્પન્ન થાય એની શી અગત્ય હતી? કેમ કે યાજક પદ બદલાયાથી નિયમ પણ બદલાવાની જરૂર છે, કેમ કે જે સંબંધી એ વાતો કહેવાયેલી છે તે અન્ય કુળનો છે, તેઓમાંના કોઈએ યજ્ઞવેદીની સેવા કરી નથી. કેમ કે એ સ્પષ્ટ છે કે યહૂદાના કુળમાં આપણા પ્રભુનો જન્મ થયો, તે કુળમાંના યાજક પદ સંબંધી મૂસાએ કશું કહ્યું નથી. હવે જે મિલ્કી સિદેકના જેવો એટલે કે જગિક આજ્ઞાના ધારાધોરણ પ્રમાણે નહીં પણ અવિનાશી જીવનના સામર્થ્ય પ્રમાણે બીજો એક યાજક ઊભો થયો છે તો આ બાબત વિશે સ્પષ્ટ થાય છે. કેમ કે આવી સાક્ષી આપવામાં આવેલી છે કે મિલ્કી સેદેકના નિયમ પ્રમાણે તમે સનાતન યાજક છો, કેમ કે અગાઉની આજ્ઞા અશક્ત તથા નિરુપયોગી હતી તે માટે તે રદ કરવામાં આવે છે, કેમ કે નિયમશાસ્ત્રથી કશું પરિપૂર્ણ થયું નથી અને જેને બદલે જેનાથી આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ એવી વધારે સારી આશાનો ઉદ્ભવ થાય છે. પણ આ તો સમ વગર આપવામાં આવ્યું નહોતું. બીજા તો સમ વગર યાજક થયા છે તે વિશેષ સારું છે, કેમ કે તે વિશેનું વચન સમ વગર આપવામાં આવ્યું નહોતું. પણ આ તો સમથી થાય છે, એટલે જેમણે તેમને કહ્યું કે પ્રભુએ સમ ખાધા અને તે પસ્તાવો કરનાર નથી, કે તું સનાતની યાજક છે, આવી રીતે તે તેમનાથી યાજક થયા. તે જ પ્રમાણે ઈસુ સારા કરારની ખાતરી થયા છે. જેઓ યાજક થયા તેઓ પુષ્કળ પ્રમાણમાં હતા ખરા, કેમ કે મૃત્યુને લીધે તેઓ સદા રહી શક્યા ન હતા. પણ ઈસુ તો સદાકાળ રહે છે, માટે તેમનું યાજક પદ અવિકારી છે. માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે, કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે. તેમના જેવા પ્રમુખ યાજકની આપણને જરૂર હતી. તે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી તદ્દન અલગ છે અને તેમને આકાશ કરતાં વધારે ઉચ્ચ સ્થાને બિરાજવામાં આવેલા છે. પ્રથમ પ્રમુખ યાજકોની માફક તે પોતાના પાપોને સારું, પછી લોકોના પાપોને સારું નિત્ય બલિદાન આપવાની તેમને અગત્ય નથી, કેમ કે તેમણે પોતાનું અર્પણ કરીને એક જ વખતમાં એ કાર્ય પૂર્ણ કર્યું છે. કેમ કે નિયમશાસ્ત્ર નબળા માણસોને પ્રમુખ યાજકો ઠરાવે છે, પણ નિયમશાસ્ત્ર પછી જે સમનું વચન છે તે તો સદાને માટે સંપૂર્ણ કરેલા પુત્રને પ્રમુખ યાજક ઠરાવે છે. હિબ્રુઓને પત્ર અધ્યાય 8. હવે જે વાતો અમે કહીએ છીએ તેનો સારાંશ એ છે કે આપણને એવા પ્રમુખ યાજક મળ્યા છે કે જે સ્વર્ગમાં ઈશ્વરના મહત્વના રાજ્યસનની જમણી તરફ બિરાજમાન છે. પવિત્ર સ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહીં પણ પ્રભુએ બાંધેલો છે તેના તે સેવક છે. દરેક પ્રમુખ યાજક અર્પણો તથા બલિદાન આપવા માટે નિમાયેલા છે, માટે તેમની પાસે પણ અર્પણ કરવાનું કંઈ હોય એ જરૂરી છે. વળી જો તે પૃથ્વી પર હોત તો તે યાજક હોત જ નહીં, કેમ કે નિયમશાસ્ત્ર પ્રમાણે અર્પણો કરનાર યાજકો તો અહીં છે જ. જેઓ સ્વર્ગમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, કેમ કે જેમ મૂસા જ્યારે મંડપ ઊભો કરવાનો હતો ત્યારે તેને ઈશ્વરે કહ્યું કે જે નમૂનો તને પહાડ પર બતાવ્યો હતો તે પ્રમાણે તમામ બાબતોની રચના કાળજીપૂર્વક કર. પણ હવે જેમ ખ્રિસ્ત વધારે સારા વચનોથી ઠરાવેલા અને વધારે સારા કરારના મધ્યસ્થ છે, તેમ તમને વધારે સારું સેવા કાર્ય કરવાનું મળ્યું. કેમ કે જો તે પહેલા કરાર નિર્દોષ હતો તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહીં. પણ દોષ કાઢતા ઈશ્વર તેઓને કહે છે કે જુઓ, પ્રભુ એમ કહે છે કે એવા દિવસો આવે છે કે જેમાં હું ઇઝરાયેલના લોકોની સાથે તથા યહૂદિયા લોકોની સાથે નવો કરાર કરીશ. તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી બહાર લાવવા માટે જે દિવસે મેં તેઓનો હાથ પકડ્યો ત્યારે તેઓની સાથે જે કરાર મેં કર્યો હતો તે પ્રમાણેનો કરાર તો નહીં હોય, કારણ કે તેઓ મારા કરાર મુજબ ચાલ્યા નહીં, એટલે મેં તેઓ સંબંધી કશી પરવા કરી નહીં, એવું પ્રભુ કહે છે. કેમ કે પ્રભુ કહે છે કે તે દિવસો પછી ઇઝરાયેલના સંતાનોની સાથે જે કરાર હું કરીશ તે આ છે. હું મારા નિયમો તેઓના મનમાં મૂકીશ અને તેઓના હૃદયપટ પર તે લખીશ. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે. હવે પછી પ્રભુને ઓળખ એમ કહીને દરેક પોતાના પડોશીને તથા દરેક પોતાના ભાઈને શીખવશે નહીં, કેમ કે તેઓ મારા નાનાથી તે મોટા સુધી સર્વ મને પ્રભુને ઓળખશે. કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું માયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં. તો નવો કરાર એવું કહીને તેમણે પહેલા કરારને જૂનો ઠરાવ્યો છે, પણ જે જૂનું તથા જર્જરિત થતું જાય છે તે નાશ પામવાની તૈયારીમાં છે. હિબ્રુઓને પત્ર અધ્યાય 9. હવે પહેલા કરારમાં પણ ભજન સેવાના વિધિઓ તથા જગિક પવિત્ર સ્થાન પણ હતું ખરું, કેમ કે મંડપ તૈયાર કરાયેલો હતો. તેના આગળના ભાગમાં દીવી, મેજ તથા અર્પણ કરેલી રોટલી હતી, તે પવિત્ર સ્થાન કહેવાતું હતું. અને પડદાની પાછળ બીજો ભાગ હતો, તે પરમ પવિત્ર સ્થાન કહેવાતું હતું. તેમાં સોનાની ધૂપવેદી તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી. એ પેટીમાં માન્નાથી ભરેલું સોનાનું પાત્ર તથા હારૂનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપાઠ હતા, અને તે પર ગૌરવી કરુબીમ હતા. તેઓની છાયા દયાસન પર પડતી હતી. હમણાં તેઓ સંબંધી અમારાથી વિગતવાર કહેવાય એમ નથી. હવે ઉપર દર્શાવ્યા મુજબ બધું તૈયાર થયા બાદ યાજકો કરારકોષના આગળના ભાગમાં સેવા કરવાને નિત્ય જાય છે, પણ બીજા ભાગમાં વર્ષમાં એક જ વાર ફક્ત પ્રમુખ યાજક જતો હતો, પણ તે લોહીનું અર્પણ કર્યા વિના જઈ શકતો ન હતો, જે તે પોતાના માટે તથા લોકોના અપરાધને માટે અર્પણ કરતો હતો. તેથી પવિત્ર આત્મા એવું જણાવે છે કે જ્યાં સુધી પહેલો મંડપ હજી ઊભો છે ત્યાં સુધી પરમ પવિત્ર સ્થાનનો માર્ગ ખુલ્લો થયેલો નથી. વર્તમાન કાળને સારું તે મંડપ ઉપમારૂપ હતો, જે પ્રમાણે આ પ્રકારના અર્પણો તથા બલિદાનો આપવામાં આવ્યા હતા, ભજન કરનારનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ કરવાને અસમર્થ હતા. તેઓ ખાવા પીવા તથા અનેક પ્રકારની સ્નાન ક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા. ખ્રિસ્ત હવે પછી થનારી સર્વ બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથથી તથા પૃથ્વી પરના પદાર્થોથી બનાવેલ નહીં એવા અતિ મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને બકરાના તથા વાછરડાના લોહીથી નહીં પણ પોતાના જ રક્તથી માણસોને માટે અનંતકાળિક ઉદ્ધાર મેળવીને તે પરમ પવિત્ર સ્થાનમાં એક જ વાર ગયા હતા. કેમ કે જો બકરાનું લોહી, ગોધાઓનું લોહી તથા વાછરડીની રાખ અપવિત્રો પર છાંટવાથી તે શરીરને શુદ્ધ અને પવિત્ર કરે છે, તો ખ્રિસ્ત જે અનંતકાળિક આત્માથી પોતે ઈશ્વરને દોષ વગરનું અર્પણ થયા, તેમનું રક્ત તમારા અંતકરણને જીવંત ઈશ્વરને ભજવા માટે નિર્જીવ કામો કરતા કેટલું વિશેષ શુદ્ધ કરશે. માટે પહેલા કરારના સમયે જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા તેના ઉદ્ધારને માટે પોતે બલિદાન આપે, મરણ આપે, અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન પ્રાપ્ત થાય માટે તે નવા કરારના મધ્યસ્થ છે. કેમ કે જ્યાં વસિયતનામું છે ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે. કેમ કે વસિયતનામાનો અમલ માણસના મૃત્યુ પછી થાય છે, એ વસિયતનામું કરનાર જીવિત હોય ત્યાં સુધી કદી તે ઉપયોગી હોય ખરું? એ માટે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ ન હતી. કેમ કે મૂસાએ નિયમશાસ્ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વલોકોને કહી સંભળાવી પછી પાણી, કિરમજી ઊન તથા ઝૂફા સહિત વાછરડાનું તથા બકરાનું લોહી લીધું અને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે જે કરાર ઈશ્વરે તમને ઠરાવી આપ્યો છે તેનું રક્ત એ જ છે. તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાના સગડા પાત્રો પર પણ લોહી છાંટ્યું હતું. નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સગડી વસ્તુઓ રક્ત દ્વારા શુદ્ધ કરાય છે અને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. સ્વર્ગમાંની વસ્તુઓના નમૂનાના પદાર્થોને આવી રીતે શુદ્ધ કરવાની અગત્ય હતી, પણ આકાશી વસ્તુઓને તે કરતાં વધારે સારા બલિદાનોથી શુદ્ધ કરવામાં આવે એવી અગત્ય હતી. કેમ કે ખ્રિસ્ત હાથે બનાવેલા પવિત્ર સ્થાન કે જે સત્યનો નમૂનો છે તેમાં ગયા નથી, પણ સ્વર્ગમાં જ ગયા છે, એ માટે કે તે હમણાં આપણે માટે ઈશ્વરની સમક્ષ હાજર થાય. જેમ અગાઉ પ્રમુખ યાજક બીજાનું લોહી લઈને દર વર્ષે પરમ પવિત્ર સ્થાનમાં જતો હતો, તેમ તેને વારંવાર પોતાનું બલિદાન અર્પણ કરવાની જરૂરિયાત રહી નથી. કેમ કે જો એમ હોત તો સૃષ્ટિના આરંભથી ઘણી વખત તમને દુઃખ સહન કરવાની જરૂરિયાત ઊભી થાત, પણ હવે છેલ્લા સમયમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તેઓ એક જ વખત પ્રગટ થયા. જેમ માણસોને એક વખત મરવાનું અને ત્યારબાદ તેઓનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ તેમની વાટ જુએ છે તેઓના સંબંધમાં ઉદ્ધારને અર્થે તે બીજી વખત પાપ વગર પ્રગટ થશે.